நமோ நோயை சௌரி அன்பானம், நமோ நோயை சௌசிதானம், நமோ நோயை சௌ ஆயிரியானம், நமோ நோயை சௌஜாயனம், நமோ நோயை சௌ திருதாவதி சாவனம், ஓமகாரம் எங்கு சயோக்த நித்தியம் ஜாயந்தி யோகினம், காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம, மங்கனம் பகவானையோ மகிழம் கூட்டமோ, மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் ஓசு மங்களம் நமாசுமரி சாராய்
અગિયારમી ગાથા છે. એકદમ સારમાં સાર જે ઇચ્છિત છે અહિયાં ત્યાં સુધી છે, જેમાં એક જ્ઞાયક ભાવ પ્રકાશમાન છે એવો અનુભવે છે, જેમાં પરવસ્તુનો તો સંયોગ નથી પણ રાગનો દયાદાના વિકલ્પનો પણ જેને સંગ નથી, જેની દ્રષ્ટિ પર્યાય ઉપરથી પણ ઉઠી ગઈ છે, પર્યાય ઉપરથી દ્રષ્ટિ ઉઠી ગઈ છે અને એ જ્ઞાયભાવ પ્રકાશમાન છે. આ કરવાનું આ છે મૂળ વસ્તુ. આ એક પ્રકાશ જ્ઞાન ભાવ, જાણક સ્વભાવ, નિત્યાનંદ રૂપ એક એવો છે એને અનુભવે છે. અનુભવ છે એ પર્યાય છે, ટીકાળી છે, જ્ઞાન ભાવ પ્રકાશમાન દ્રવ છે, ટીકાળી વસ્તુ છે એ ચૈતન્યના પ્રકાશનું પૂર્ણ તેજરૂપ ધ્રુવ છે એના અહીં દ્રવ કહે છે. સંકેતની દ્રષ્ટિ એ દ્રવ ઉપર જાય છે, તેથી તેને જ્ઞાય ભાવ અનુભવમાં પર્યાયમાં અતિન્દ્રિય આનંદના વેદનમાં વિનાયક ભાવ જ જણાય છે. જેની વાત છે ભાઈ, વિનાયક ભાવ જે ચિત્તાનંદ એ અનુભવમાં પ્રથમ ધર્મની શરૂઆતમાં પહેલે દરજ્જે સંગક દર્શનમાં એ વિનાયક ભાવ ધ્રુવ છે, પ્રકાશમાન ચૈતન્ય તત્વ છે, તેની પર્યાયમાં અનુભવમાં આવે છે. અનુભવ એ પર્યાય છે, અનુભવ એ દ્રવ નથી. આચાર તો ત્યાં સુધી કહે છે 172 છે ને, અનિંગ ગ્રહણ જેની વાત છે ભગવાન. આત્મા દ્રવ જે વસ્તુ છે તેને સ્પર્શતો નથી, ફક્ત તેની પર્યાય જે આનંદ ને શાંતિની છે તે આત્મા છે એમ વિષ્માબોલમાં ધ્રવતન સારના 172 ગાથામાં કહ્યું છે. શું કહ્યું? અહીં કહ્યું કે પ્રકાશમાન આત્મા છે તેનો અનુભવ છે. હવે અનુભવ પર્યાયનો છે, અતિન્દ્રિય આનંદનું વેદન છે એ અનુભવ છે, અહીં પણ અનુભવનો વિષય છે એ તિકાળી જ્ઞાયક છે. અને વિષ્ણાબુલમાં એમ કહ્યું કે જ્ઞાયક ભાવ જે દ્રવ છે વસ્તુ તેને તે સ્પર્શતો નથી, વર્તમાન આનંદનું વેદન છે તે આત્મા છે. શું કહ્યું સમજાણો? વર્તમાન આનંદનું વેદન આવે પર્યાયમાં ટીકાળી ચીજની દ્રષ્ટિ કરતા, પર્યાય તે દ્રવ્યને અડ્યા વિના સ્પર્શા વિના આત્મા પોતાના અનુભવની દશામાં આત્મદ્રવ્યને સ્પર્શા વિના એ અનુભવ જે થાય તે આત્મા છે. પંડિતજી એ આત્મા પર્યાય વેદન થાય, અતિન્દ્રિય આનંદનું વેદન આવે તે આત્મા. જો કે તેનો વિષય ભલે દ્રવ્ય ધ્રુવ છે, ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે, જેની વાત છે ભગવાન, પણ એ દ્રવ્યનો અનુભવ હોઈ શકે નહીં. કેમ કે દ્રવ્ય છે, ધ્રુવ છે, ધ્રુવ છે એનો અનુભવ ન હોઈ શકે. ધ્રુવના લક્ષી વર્તમાન પર્યાયમાં અતિન્દ્રિય આનંદનો વેદન પર્યાયમાં આવે અને તેથી આનંદની વેદન દશા તે દ્રવ્યને અડતી નથી. સૂતી નહીં કે સૂતી નહીં એમ કે તમારી હિન્દીમાં એ આનંદની વેદન દશા. ત્રિકાળી દ્રવ્યને સ્પર્શતી નથી એને અહીંયા આત્મા કહેવામાં આવે છે. દ્રવ્યને મૂકીને જે અનુભવ થયો એને વાત પ્રભુ ત્રિકાળી દ્રવ્યનું જ્ઞાયક સ્વરૂપ તેને ધ્યેય બનાવી અને જે અનુભવ થયો એ અનુભવ છે એ દ્રવ્યને અડતો નથી. કારણ કે દ્રવ્ય ધ્રુવ છે, ધ્રુવનું વેદન હોઈ શકે નહીં. આ અનુભવે છે એ પર્યાયની વાત છે, જેની વાત છે ભાઈ. ભાષા ટૂંકી છે પણ ભાવ ગંભીર ઘણા છે. આત્મા અંદર આત્મા દ્રવ્ય ને પર્યાય બે થઈને આત્મા છે. પ્રમાણનો વિષય ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ વર્તમાન દશા બે પ્રમાણનો વિષય છે, પણ એમાંથી નિશ્ચયને એનો વિષય ધ્રુવ છે. ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદ પ્રભુ તેને ધ્યેય બનાવીને જે પર્યાયમાં રાગનું વેદન અનાદિથી હતું, વિકારના દુઃખનું વેદન હતું, એના સ્થાનમાં દ્રવ્યને ધ્યેય બનાવીને આનંદનું વેદન પર્યાયમાં આવ્યું, એ આનંદનું વેદન તે આત્મા છે એમ કહ્યું. ધ્રુવ છે આત્મા એને એકો રાખી દીધો. સમજાય છે કઈ વાત? જૈમી બાપુ અગિયારમી ગાથા જૈન દર્શનનું પ્રાણ છે. ધ્રુવ છે ધ્રુવ એને ધ્યેય ભલે વર્તમાન દશા રાગને વિકલ્પને સંયોગથી ખસી જઈને હઠી જઈને વર્તમાન દશા ત્રિકાળને તરફ ફરે, ત્રિકાળ તરફ ઠળે, છતાં તે દશા ત્રિકાળને અનુભવે નહીં. કારણ કે ત્રિકાળ છે તે ધ્રુવ છે, ધ્રુવમાં પલટો ને બદલવું એ હોતું નથી. પલટો ને બદલવું એ અનુભવ પર્યાયમાં હોય છે. એ પર્યાયમાં અનુભવ આવે એ અનુભવ દ્રવ્યને અડ્યા વિને આવે છે. મારી વાત અગિયારમી ગાથા તમારી ભાગી છે ને લક્ષ્મીચંદ્રજી, તમે લખી છો અગિયારમી ગાથાનો રહ આ છે. શરીર બાકી એક બાજુ રહી ગયો, કર્મ એક બાજુ રહી ગયો, રાગનો વિકલ્પ એક બાજુ રહી ગયો, પર્યાયનો આશ્રય પણ એક બાજુ રહી ગયો. એ પર્યાયનો આશ્રય એક બાજુ રહી ગયો, પણ પર્યાય આશ્રય કર્યો ધ્રુવનો, અને ધ્રુવનો આશ્રય કરવા છતાં એ ધ્રુવનો વેદ ન આવે. સમજાય છે કઈ? વેદન છે એ અનુભવ, એ આનંદનું વેદન આવે એમાં પ્રતીતિ થાય તેને સમ્યક દ્રષ્ટિ કહે છે. તેને ધર્મની શરૂઆત, પહેલામાં પહેલી શરૂઆત એને સમ્યક દ્રષ્ટિ કહે છે. ભાષા જેવી આકરી છે પણ ભાવ જેવી વસ્તુ એવી છે બાપુ. અનંત કાળથી એને વર્તમાન પર્યાયમાં રમતું માંડી છે. પર્યાય એટલે અવસ્થા, અવસ્થા એટલે હાલત, દશા. એમાં જ એની રમત છે એટલી એની દ્રષ્ટિ જાય તો રાગ ઉપર જાય. પણ એ પર્યાયની દ્રષ્ટિ રાગ ઉપર છે તેને છોડી અને પછીની પર્યાયને પ્રગટ કરીને દ્રવ્ય તરફ ઢળે છે, ટીકાળી દ્રવ્ય તરફ ઢળે છે, ત્યારે જે અનુભવ થાય છે તે અનુભવ અતિન્દ્રિય આનંદનું વેદન છે. અને તેને અહીંયા આત્મા કહ્યો છે, એટલે ધ્રુવને આત્મા નહીં, ધ્રુવનો આત્મા ધ્રુવ પણ આવી ગયો. સમજાય છે? કઈ એ અનુભવે છે. અહીં શુદ્ર કતક ફળના સ્થાને છે. જેમ પાણી અને કાદવ એમાં નિર્મળી ઔષધિ નાખવાથી બે જુદા પડી જાય છે, એમાં શુદ્ધ નહી આત્મા તરફ ઢળવાથી રાગ અને આત્મા બે જુદા પડી જાય છે. થોડી ભાષા એવી છે ધનકુમારી છે ને, હે ને એમાં થોડો થોડો ફેર. એ શુદ્ધ અહીંયા કતક ફળના સ્થાને છે. કતક ફળ એટલે નિર્મળ ઔષધિ. એ ગાંધી દુકાને મળે, જળમાં કાદવ હોય એને જુદું પાડવું હોય તો એ નિર્મળ ઔષધિ નાખવાથી જુદું પડે. એમ આત્મામાં અંતર શુદ્ધ નહીં એટલે ત્રિકાળી વિષય લક્ષ્મણજી તો એ રાગથી જુદો પડી જાય. ત્યારે તેને સંગમ દર્શન ને ધર્મની પહેલી શરૂઆત ધર્મની ત્યારથી થાય. બાકી બધા બારના થોથા છે. ભક્તિ, વ્રત, પૂજા, દાન બધું આવે પણ એ વસ્તુ રાગ છે, એ કોઈ સમ્યક દર્શનનો વિષય નથી. અરે સમ્યક દર્શન પણ સમ્યક દર્શનનો વિષય નથી. સમ્યક દર્શનનો વિષય ધ્રુવ ત્રિકાળી દ્રવ છે. એથી તે દ્રવ્ય એનો વિષય હોવા છતાં, તે સમ્યક દર્શનનો વિષય ધ્રુવ હોવા છતાં, એ સમ્યક દર્શનનો વિષય સમ્યક દર્શન નહીં હોવા છતાં ધ્રુવને અડ્યા વિના અનુભવ કરે તેને આત્મા કહેવામાં આવે છે. એની વાત છે ભગવાન. ધર્મની દશા બહુ જૂની છે ભાઈ, એ બારમ ધમાધમ. ધર્મને નામે ધમાધમ ચડી, જ્ઞાન માર્ગ રહ્યો દૂર. અંદર જ્ઞાન માર્ગ દૂર રહી ગયો, બારની ધમાધમ ચાલી. વ્રત ને નિયમ ને પચખાન, ભક્તિ ને પૂજા ને આ એ બધા તો રાગની ક્રિયા છે. આવે હોય છતાં તેનો આશ્રય લેવા જેવો નથી. આ તો શુદ્ધ નહીંનો આશ્રય કરે છે, તેવું સમ્યક અવલોકન કરવાથી જે ત્રિકાળી વિનાયક ભાવ શુદ્ધ ચૈતન ધાતુ જેણે ધારી રાખ્યું છે આનંદ ને જ્ઞાન, એવો જે આત્મા એનો જેણે વિષય કર્યો એનો આશ્રય કરે છે તેવો સમ્યક અવલોકન કરતા હોવાથી તે સાચું અવલોકન કરે છે. શું કીધું? ધિકાળી વિનાયકને જે અવલોકે છે તે સમ્યક અવલોકે છે. શાસ્ત્રના જાણપણા પણ એક બાજુ રહી જાય છે, એ ન્યા કામ કરતા નથી. ગુણોત્તરના વાત આવે તો અગિયારનું જ્ઞાન પણ અનંતવાર કેનું છે. અગિયાર અંગ શાસ્ત્રના છે, એક એક અંગમાં 18,000 પદ છે, એક એક પદમાં 51 કરોડ જાજેરા શ્લોક છે. એવા 11 અંગ પણ અનંતવાર કયા? લક્ષ્મીચંદ નહીં, પણ લક્ષ્મીચંદ લક્ષ્મીને આ ઓળખ્યો નહીં. અંદર જે આનંદનો માદ ભર્યો છે, સચ્ચિદાનંદ પ્રભુ એનો આશ્રય કરે છે. તેવો જવ, તેવો જવ સંન્યક અવલોકન કરતા હોવાથી, એ સાચું જાણપણામાં જ્ઞાન કરવાથી, પર્યાયમાં દ્રવ્યને બરાબર જોવાથી તેને સંન્યક દ્રષ્ટિ છે એમ કહેવામાં આવે છે. એ ધર્મને ચોથે ગુણસ્થાને મેળી ચડવામાં જેમ 14 પગથિયાં દાદરાના હોય સીઢીના, એમાં ચોથું પગથિયું છે. હજી ચોથું આ સંન્યક દર્શન, ત્રિકાળી દ્રવ્યને જોઈને અનુભવ કરતા સંન્યક દર્શન છે. આને સંન્યક દર્શન કહે છે. બાકી બધી વાતો હોય ઉપર બધી જાણવા લાયક છે, એકને આદરવા લાયક નથી. પણ બીજા જેવો શુદ્ધ નહીંનો સર્વથાશ્રય કરે છે. સર્વથાશ્રય કેમ લીધો છે? કે પર્યાય છે, રાગ છે એ નથી એમ નહીં, છે એટલું લક્ષ રાખીને એનો આશ્રય જે કરે છે અને ત્રિકાળનો આશ્રય કરતા નથી તે મિથ્યા દ્રષ્ટિ છે. તેવો સમ્યક દ્રષ્ટિ નથી છે, તે સમ્યક દ્રષ્ટિ નથી. ધર્મની શરૂઆત પણ તેને સ્થળે થઈ નથી. ત્રણ કંડો પર્યાયમાં અશુદ્ધતા છે, પર્યાય છે એવું લક્ષ રાખે, પણ લક્ષ રાખવા છતાં આશ્રય તો ત્રિકાળીનો હોય છે. એ ત્રિકાળીનો આશ્રય કરે નહીં અને પર્યાયની આશ્રયમાં પડે અને દયાનાની રાગના રંગના રંગાય, તે સંભવ દર્શન નથી. આવી વાતો છે. માટે કર્મથી ભિન્ન આત્માના દેખનારા હોઈએ. ભગવાન એને કર્મથી જુદો દેખનારાઓ, કર્મ વસ્તુ છે પણ એનાથી ભગવાન આત્મા ભિન્ન છે, તેથી કર્મથી બહારમાં સંયોગ અનુકૂળ પ્રતિકૂળ ગમે તે આવો, પણ આત્માની અંદર કર્મની અસર જરીય નથી. આત્મા તો ત્રિકાળી નિરાવરણ દ્રવ્ય સ્વભાવ આવરણને અજ્ઞા વિજ્ઞાનો ત્રિકાળી નિર્મળ સ્વભાવ છે. એને કર્મથી ભિન્ન આત્માના દેખનારા હોય એ કર્મ શબ્દે તો રાગે આવી જાય છે, દયાદાનનો રાગ પણ કર્મ આવી જાય છે. એ કર્મથી ભિન્ન દેખતા રાગથી પણ ભિન્ન થઈ જાય છે. એની વાત છે જરી 6ઠી ગાથામાં આવ્યું હતું કે પરદ્રવ્યનું લક્ષ છોડીને સ્વદ્રવ્યનું લક્ષ કરે, પરદ્રવ્યનું લક્ષ છોડીને સ્વદ્રવ્યનું કરે, ત્યારે એમાં રાગનું લક્ષ છોડીને કરે એમ આવ્યું, પણ અંદર પરદ્રવ્યનું લક્ષ છોડીને આત્માનું કરે એમાં રાગમાં લક્ષ પણ છૂટી જાય છે. વાત સમજાય છે? આ તો ભગવાનની વાણી બાપુ જીણી છે. ત્રિલોકના તીર્થંકર દેવ જિનેશ્વર પરમાત્મા સાક્ષાત બિરાજે છે. ત્યાં આગળ સંવત 49માં કુંકુંદાચાર્ય ગયા હતા, 8 દિન ત્યાં રહ્યા હતા. ત્યાંથી સાંભળીને હતા તો સાચા સંત સંકેતી મુનિ, પણ વિશેષ નિર્મળતા ભગવાનનું વાણી સાંભળી અને કેટલીક તો શુદ્ધ કેવળીઓ સંતો હતા એની પાસેથી કેટલો પરિચય કરી અને અનુભવ કરીને આવ્યા આવ્યાને આ શાસ્ત્ર લખ્યું. આ ભગવાનનો આ સંદેશ છે. આ સાક્ષાત ત્રણલોકનાથ બિરાજે વર્તમાન સિમંદર સ્વામી મહાવીરમાં ત્યાં જઈને આવેલી આ વાણી છે. એ તો વિતરાગની જ વાણી છે. આ પોતે કુમકુમાચાર તો અડત્યા છે, વચલો માલ દિનારા છે, વસ્તુ છે ભગવાનના ઘરની. બીજા જેવો અશુદ્ધનો આશ્રય સર્વથા કરે છે. સર્વથા કેમ લીધું છે કે અશુદ્ધ છે ખરું, જાણવા જેવું છે પણ આશ્રય કરવા જેવું પર્યાય છે, રાગ છે એ લક્ષમાં રાખવા જેવી વાત છે. નથી જ એમ કરે તો એની પર્યાયનો નાશ થાય, તો દ્રવ્યનો પણ અભાવ થઈ જાય. એ અશુદ્ધતા પર્યાય રાગ છે તે લક્ષમાં રાખીને તેનો આશ્રય છોડીને તિકાલનો આશ્રય કરવો અને સર્વથા અશુદ્ધનો જે આશ્રય કરે એ મીઠા દ્રષ્ટિ છે. જે પર્યાયનો વર્તમાન દશાનો આશ્રય કરે કે દયાદાનના વિકલ્પનું અવલંબન લઈને સંકેત હશે માને એ સમ્યક દ્રષ્ટિ નથી. આવી વાતો છે. માટે કર્મથી ભિન્ન આત્માના દેખનારાઓએ વ્યવહારને અનુસરાયું નથી. વ્યવહાર છે ખરો, પર્યાય છે, રાગ છે, પણ કર્મથી ભિન્ન દેખનારા ધર્મીએ સંગત દ્રષ્ટિ ધર્મની શરૂઆત વાળાએ એ વ્યવહાર નહીં અંગીકાર કરવા લાયક નથી. વ્યવહાર નહીં અનુસરવા લાયક નથી. પર્યાય ને રાગ તરફ વળવા જેવું નથી. જેની વાત છે ભાઈ આ કઈ ભણી જાય માટે આવી જાય એવું લાય નથી. આવતી વિજ્ઞાન નું ભણતર અનંતવાદ કર્યું કીધું ને 18,000 પદ એકમાં ને એક એક પદના 51 કરોડ શ્લોક શ્લોક 51 કરોડ એવા એવા આચરણ ડબ્બલ સુજ્ઞાન ડબ્બલ ક્ષણ 11મું જ્ઞાન અનંતવાદ કર્યું. એ પર્યાયનો આશ્રય છોડ્યો નહીં, દ્રવ્યનો આશ્રય લીધો નહીં. એ પર્યાયના આશ્રયમાં જ એના સંતોષ આવી ગયો. રાગની મંતા, શાસ્ત્રનું જ્ઞાન, દેવગુરુની શ્રદ્ધા એમાં રોકાઈ ગયો. એથી તે સમ્યક દ્રષ્ટિ નથી. સમજાય છે? કઈ છે જેવું પણ બીજા સમ્યક દ્રષ્ટિ નથી. સ્વના આશ્રય જ્ઞાના જેટલા પરનો આશ્રય ને પર્યાયનો આશ્રય કરે તે સમ્યક દ્રષ્ટિ ધર્મી નથી. હા, એની ટીકા થઈ. હવે એનો ભાવાર્થ છે ને, એનો ભાવાર્થ અહીં વ્યવહાર નહીં ને અભૂતાર્થ. પર્યાય છે તેને જૂઠી કીધી, અભૂતાર્થ એટલે નથી કીધી, અને શુદ્ધ નહીં ને ટીકાળીને ભૂતાર્થ કયો. જેનો વિષય વિદ્વાન ન હોય વ્યવહાર કોને કહીએ કે જેનો વિષય છે નહીં એને વ્યવહાર કહીએ. અત્યારે એ અપેક્ષા છે. જેનો વિષય વિદ્વાન નો હોય, ત્રિકાળ પણ ન હોય, એક સમયની પર્યાય પણ હો, ત્રિકાળ જેનો વિષય વિજ્ઞાન ત્રિકાલી ન હોય અને એક સમયની પર્યાય પૂરતો હોય એ અસત્યાર્થ હોય એને આ સત્યાર્થ કહેવામાં આવે છે. એક સમયની પર્યાયને અસત્યાર્થ કહેવામાં આવે છે અને ત્રિકાલી દ્રવ્યને ભૂતાર્થ સત્યાર્થ કહેવામાં આવે છે. અભૂત્યાર્થ તેને અભૂતાર્થ જૂઠો કહે છે. વ્યવહાર લઈને અભૂતાર્થ કહેવાનો અર્થ એવો છે, વ્યવહાર એટલે પર્યાય અને રાગ એનો એ વ્યવહાર લઈનો વિષય છે અને એને જૂઠો કહેવાનો અર્થ એવો છે કે શુદ્ધનયનો વિષય, સમ્યક દર્શનનો વિષય, વિષય એટલે તેનું લક્ષ્ય, વિષય એટલે તેનું ધ્યેય, વિષય એટલે જેનું આલંબન, સમ્યક દ્રષ્ટિનું આલંબન, શુદ્ધનયનો વિષય અભેદ છે. શું કહ્યું એમ જાણો, અંતર સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન તેનો વિષય આત્મા અભેદ છે, એમાં ભેદ દેખાય નહીં. ભેદ દેખાઈ જાય તો વ્યવહાર નહીં થઈ ગયો અને વ્યવહાર નહીં છે તે અભૂતાર્થ કહી અને છોડાવવામાં આવે છે અને સતને ભૂતાર્થ કહી અને આશ્રય લેવડાવે છે. સમજાય છે કાંઈ? આવી વાત ઉભરી મનસપણું પામીને જો આ ન કર્યું, સોયમાં દોરો ન પુરોયો તો એ સોય થોઈ જ ખોવા જોઈએ. સોય સોય એમાં દોરો પુરોવે તો નહીં ખોવાય, કારણ કે કંઈ ચકલિયાદી એના માળામાં લઈ જાય પણ ઓલો દોરો છે ને એને નહીં ખબર પડે કે આ દોરો આપણો કઈ ખોવાય છે. દોરો સમજાય ને, ધાગો, ધાગો જેમાં પુરોવેલો હોય એ સોય નહીં ખોવાય અને ધાગો નથી પરોવ્યો એ સોય ખોવાઈ જશે. એમ જેને સમ્યક જ્ઞાન રૂપી ધાગો નથી પ્રગટ કર્યો એ 84ના અવતારમાં ખોવાઈ જશે. ત્રિકાળ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ એનો વિષય જેને અભેદને નથી કર્યો, કેમ કે શુદ્ધનયનો વિષય તો અભેદ છે. અભેદ એટલે એમાં પર્યાય પણ ન આવે, રાગ ન આવે, પણ ગુણી આત્મા ને જ્ઞાન ગુણ એવો ભેદ પણ એમાં ન આવે. ગુણી ગુણનો ધરનાર પ્રભુ અને એનો આ જ્ઞાન ને આનંદ ગુણ એવો ભેદ પણ સમ્યક દર્શનનો વિષય નહીં. એને આશરે સમ્યક દર્શન ન થાય, તેથી શુદ્ધ નયનો વિષય રહે છે. માલ માન છે આપે પણ શું થાય, તું માર્ગ બીજવાનો હળવું કરવા જાય તો કઈ થાય નથી. કાંઈ કહ્યું નતું હળવું કરવા જાય તો શેરો હાકરના પાણીમાં શેકે પેલો લૂંટ શેરો હોંગવો પડે, શેરો થાય નહીં લૂપરીય ન થાય. સમજાણું કાંઈ એમ આ વિધિ વિના બીજી વિધિ કરવા જાય છે તો અંદર પુણ્ય નહીં હરખું બંધાય, ધર્મ તો નહીં પણ પુણ્ય નહીં હરખું બંધાય એમ કે છે. સંકિતિને જે પુણ્ય બંધાય એ પુણ્યાનું મંદિર પુણ્ય હોય છે. આત્માનું દર્શન થયું, વિષય ભેદ કર્યો છતાં હજી વિતરાગતા થઈ નથી, તેથી વચ્ચે ભક્તિ આદિનો રાગ આવ્યા વિના રહેતો નથી. પણ તે રાગને પુણ્યાનું મંદિર પુણ્ય કહે છે, એનાથી પુણ્યબંધ થશે, ભવિષ્યમાં અનુકૂળ સંયોગ મળશે અને તેમાં તે રૂચિમાં નહીં રોકાઈ જાય. અને અજ્ઞાનીના પુણ્યને પાપાનું બંધી પુણ્ય કહે છે, જેને આત્મદર્શન ને આત્મજ્ઞાનનો આશ્રય નથી એના દયાદાનના પુણ્યને પાપાનું બંધી, કેમ કે એ પુણ્યથી એક બાર સંયોગ મળશે અને એ સંયોગમાં વૃત્તિમાં ઘૂંચાઈ જશે, એમાં ઘેરાઈ જશે પછી પરિભ્રમણ કરશે ચાર ઋતિમાં. માટે કે છે આ વાત આવી બાપું છે જુદી જાતની, જગત થી જુદી છે. શું કહ્યું? વ્યવહાર નહીં અભૂતાર્થ કહેવાનો આશય એવો છે કે શુદ્ધ નહીં નો વિષય સંકિત દર્શન, સમ્યક દર્શનનો વિષય એટલે ધ્યેય ભેદ છે. એમાં ગુણગુણીનો ભેદ પણ સમ્યક દર્શનના વિષયમાં નથી. આવું છે, એકાકાર રૂપ છે ભેદ એની વ્યાખ્યા વિશેષ કરી. એકાકાર રૂપ છે, એક રૂપ ચૈતન્યમૂર્તિ પ્રભુ, અણાકુળ આનંદ ને અણાકુળ જ્ઞાન ની મૂર્તિ પ્રભુ, એક રૂપ તે સમ્યક દર્શનનો વિષય છે. શુદ્ધ નયનો કહો કે સમ્યક દર્શનનો કહો, એકાકાર રૂપ નિત્ય દ્રવ્ય છે. જોયું? નિત્ય જે છે તે સમ્યક દર્શનનો વિષય છે. સમ્યક દર્શન પોતે પર્યાય છે, પણ એનો વિષય છે તે દ્રવ્ય છે. આવો ઉપદેશ છે. વેદ એકાકારરૂપ અને નિત્ય દ્રવ્ય છે. શુદ્ધ નહીં એટલે સમ્યક દર્શનનો વિષય નિત્ય છે. ટીકાળ દ્રવ્ય છે તે નિત્ય છે એનો વિષય. એને ધર્મની પર્યાય પણ સમ્યક દર્શનનો વિષય નથી. સમ્યક દર્શન પોતે પણ પોતાનો વિષય નથી. આ તો જૈન દર્શનનું પ્રાણ છે. 11મી ગાથા એને અભેદ એકાકાર એક રૂપ અંદર સ્વરૂપ છે. જેમાં આત્મા જ્ઞાન છે એવો ભેદ પણ જેમાં દેખાય નહીં. અભેદ એકાકાર દેખાય એવો નિત્ય, તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. શું કહ્યું? એ વ્યવહારને જૂઠો કેમ કહ્યો? વ્યવહારને અસત્યાર્થ કેમ કહ્યો? કે નિત્ય દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. અંતર સ્વરૂપ જે આત્મા ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ એકરૂપ ભેદ નિત્ય રહે તેના વિષયમાં ભેદ દેખાતો નથી. અરે દ્રષ્ટિ થાય છે. ભાષા ભલે ગુજરાતી છે પણ એમાં કંઈ બહુ વાકરી ભાષા નથી. તેની દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી. કોની દ્રષ્ટિમાં? સમ્યક દર્શનનો વિષય જે ત્રિકાળી અભેદ એકાકાર નિત્ય, તેની દ્રષ્ટિમાં ભેદ દેખાય છે. એ ભેદમાં ભેદ દેખાતો નથી, માટે તેની દ્રષ્ટિમાં ભેદ નથી ને અસત્યાર્થ કહેવો જોઈએ. આ કારણે એને વ્યવહારને જૂઠો આ કારણે કહ્યો. નહીં તો વ્યવહાર નથી એમ નહીં, પર્યાય નથી, પર્યાય છે, દયા દાન આદિના પરિણામ પણ છે. એને જૂઠો કેમ કહ્યો? કે દ્રષ્ટિનો વિષય જે અભેદ અનુભવ છે તેમાં ભેદ દેખાતો નથી, માટે વ્યવહારને જૂઠો કહેવામાં આવે છે. એક એક અક્ષર સમજવા જેવું છે બાપા. એક અક્ષર ફેર પડે તો આપણું તત્વ ફેર પડી જાય. પૂછે આ કોઈ વાર્તા નથી, આ તો ભગવત કથા છે. જેની દ્રષ્ટિમાં અભેદ વસ્તુ દેખાય છે તેને ભેદ દેખાતો નથી, તેથી તેને વ્યવહાર જૂઠો કહેવામાં આવ્યો છે. અભેદમાં ભેદ દેખાતો નથી, માટે વ્યવહારને જૂઠો કહ્યો છે. ભેદ નથી એમ નહીં. આત્મા વસ્તુ છે, એમાં અનંત ગુણ છે, ભેદ છે, એટલો એટલો ગુણી નો ગુણ એટલો ભેદ છે. પણ અભેદ દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, તેથી વ્યવહાર લઈને જૂઠો અભેદ દ્રષ્ટિની અપેક્ષાએ જૂઠો કહેવામાં આવ્યો છે. આમ હોય ક્યાં બહારની ધમાધમ, ધર્મને નામે ધમાધમ ચડી, જ્ઞાન માર્ગ રહ્યો દૂર, અંતરનો સ્વરૂપનો અનુભવ એ દયાદાને વ્રત વ્યવહાર રત્નત્રય પણ પ્રમાયો નથી. વ્યવહાર રત્નત્રય એટલે શું? દેવગુરુ ધર્મની શ્રદ્ધા, શાસ્ત્રનું અગિયારનું જ્ઞાન અને નવ તત્વની ભેદવાળી શ્રદ્ધા અને તેનું જ્ઞાન અને તેના આચરણમાં રાગની મંદતા, એવું અનંત વાર આવ્યું છે, એવું અનંત વાર કહ્યું છે. એમાં અભેદ દ્રષ્ટિ આવતી નથી, સમ્યક દર્શન નથી, એથી ચાર ગતિના 84ના અવતારમાં રખડ્યા કરે છે. ન્યાય કે છે અભેદ દ્રષ્ટિમાં ભેદ દેખાતો નથી, માટે તેની દ્રષ્ટિમાં ભેદને જૂઠો કહેવો જોઈએ, આ અપેક્ષા. વ્યવહાર તદ્દન નો હોય તો પર્યાય ન હોય, પર્યાય પૂતે વ્યવહાર છે, વસ્તુ ટીકાવી છે તે નીચે છે અને એક સમયની પર્યાય છે. અરે કેવળ જ્ઞાન છે એ પણ વ્યવહાર છે. એમ કે એ પર્યાય છે, પર્યાય છે તે એક સમયની મુદત વાળી છે. કેવળ જ્ઞાન પણ એક સમયની મુદત વાળું છે, બીજા સમય બીજું કેવો, ત્રીજા સમય ત્રીજું કેવો, એવું ના એવું પણ એ નહીં. એ શું કહ્યું? કેવળ જ્ઞાન થાય એ પણ એની મુદત એક સમયની છે, એવું ને એવું બીજા સમય થાય પણ એ ન થાય. સમજાણું કઈ? ઇથી અહીં ભેદને વ્યવહાર નહીં કયો છે, એ કેવળ જ્ઞાન પણ સદ્બુદ્ધ વ્યવહાર નહીં નો વિષય છે, એ નિશ્ચયનો સમ્યક દર્શનનો વિષય નથી. હા હા હા, સમજાણું કઈ? કેવળ જ્ઞાન નિયમસારના શુદ્ધ અધિકારના એક અધિકાર આવ્યો છે, એમાં એવું નૃત્ય આવ્યું છે એ સંવર નિદ્રા અને મોક્ષ કેવળ જ્ઞાન એ બંને નાશવાન છે. કેમ કે એક સમયની મુદત છે અને વસ્તુ છે ધ્રુવ, એ ત્રિકાળ અવિનાશી છે. એ ત્રિકાળ અવિનાશીને અમે નિશ્ચય આત્મા કહીએ અને પર્યાયને વ્યવહાર આત્મા કહીએ. ભલે કેવળ જ્ઞાન હોય તો પણ એ વ્યવહાર એક સમયની અવસ્થાની મુદત વાળું છે. એ કેવળ જ્ઞાન રહે સાદી અનંત, પણ એનું એ ન રહે, પલટતું રહે. પહેલા સમયમાં કેવળ જ્ઞાન હોય, બીજા સમયમાં કેવળ જ્ઞાન, એ ન રહે, બીજું થાય. વિવેકચંદભાઈ આવી વાતો છે બાપુજીની. એ ઠીક છે, અભેદની દ્રષ્ટિ દ્રશ્યતા કરતા એમાં જ્ઞાન દર્શન આનંદ આદિ ગુણીમાં ગુણ છે. ગુણી ગુણી એટલે તમારે ચોખાની ગુણી, ઘઉંની ગુણી એ નહીં, આ તો ગુણનો ગુણી, આનંદ ગુણનો ગુણી એવો જે દ્રવ્ય, એ દ્રવ્યમાં આનંદ ગુણ છે. એક રૂપે દ્રવ્યમાં આનંદ ગુણ છે, પણ અભેદની દ્રષ્ટિ કરતા તે અભેદ અનંત ગુણનો ભેદ પણ દેખાતો નથી, માટે તેને વ્યવહારને જૂઠો, અભેદમાં ભેદ દેખાતો નથી માટે વ્યવહારને જૂઠો કયો છે. પણ વ્યવહારનો વિષય નથી, ભેદ નથી એમ નહીં. પંડિતજી સમજાય છે કે આમાં? આમાં સમજાય છે, બીજું સમજી તો બધા બધું આખી દુનિયા બહારના દાપણ કરીને કાપડનો વેપાર મોટો કરે કરોડોનો, આમ કરે ને તેમ કરે, આમ કર્યું મારે ઘર ઘર પાડે છે ને કાપડ, નહીં કહેવાય શું કહેવાય, અટલસ 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 નો પાત્ર આવે ને અટલસ ના વીખે પાસે ઘટ જઈને વાળતા આવડે અને એમાં આવડતા આવડે, નહીં તો વળતા ન આવડે, અટલસ આવે છે ને ઓમ કરે તાર પામ થઈ જાય ને પછી આમ ઘર મને કરે જેટલા ભાઈ અટલસ ના અંતે આવતા પાટલા કપડાના જોયા નથી, કાપડનો વેપાર છે ને, કાપડનો વેપાર બધાને છે ને, એ જે ખોલે એ પાછી ઘર વાવતા આવડે એ ઘર ખોલી શકે, એ અટલસ ના એ પાટલા છે કાપડ છે કાપડ, પણ એ આમ વાળીલા વાળીલા હોય એના પાટલા હોય છે, ત્યાં તમારે ઘણા નો કાઠિયાવાડમાં થતો હા, એમ કે છે કે અભેદ દ્રષ્ટિમાં એક પ્રભુ ચૈતન્ય મૂર્તિ અખંડાનંદનાથ એને જ્યાં દ્રષ્ટિ પડતા એકને અભેદને જોયો, જ્યાં અંદર આનંદ ગુણનો ભેદ છે છતાં ભેદમાં ભેદ દેખાતો નથી, માટે વ્યવહારને અભૂતાર્થ કહેવામાં આવ્યો છે, અભેદમાં ભેદ દેખાતો નથી, ભેદ છે ખરો, શું કીધું એ સમજાણું, ગાથા તો ઊંચી બહુ છે, અંતર આત્મા એક રૂપ છે એમાં અનંતા ગુણો છે ભેદ છે, પણ એક રૂપની દ્રષ્ટિ જોતા ભેદ એમાં દેખાય નહીં, માટે તે ભેદને વ્યવહાર કહીને જૂઠો કહેવામાં છે, માટે તેની દ્રષ્ટિમાં ભેદ જૂઠો કહેવો જોઈએ, અભેદ દ્રષ્ટિમાં ભેદને જૂઠો કહેવો જોઈએ, આવો ઉપદેશ છે, કઈ દરકાર નમર આત્માની, શું આત્મા આ સંસારમાં કંઈક થયા પાંચ પચાસ બે પાંચ કરોડ રૂપિયા ભેગા થઈ જાય જાણે મોટા થઈ ગયા અમે શેઠિયા, અને આ રખડવાના રસ્તા છે બધા ચાર ગતિમાં, આ એક સંસારથી મુક્ત થવાનો માર્ગ આ એક જ છે, અંતર અભેદ વસ્તુ જે છે જેમાં અનંતા ગુણ હોવા છતાં ગુણને ગુણી બે જુદા નથી, પાણીમાં શીતળતા અને પાણી બે હોવા છતાં શીતળતા અને પાણી જુદા નથી, અગ્નિમાં ઉષ્ણતા હોવા છતાં અગ્નિને ઉષ્ણતા જુદી નથી, એમ આત્મા અભેદ હોવા છતાં તેમાં ભેદ છે ખરો પણ ભેદ દેખાતો નથી, એથી અભેદને જોતા સંગત દર્શન થાય એ અપેક્ષા એ ભેદને વ્યવહાર લઈને જૂઠો કહેવામાં આવ્યો છે, આ બધા પવાખા ક્યાં સાંભળે હતા નહી પૂજાભાઈ ને હતા નહીં વાત, પણ એમ ન સમજવું કે ભેદરૂપ કઈ વસ્તુ નથી, ભેદની દ્રષ્ટિ કરાવવા ભેદને વ્યવહાર કયો, પણ એમ ન સમજવું કે ભેદરૂપ કોઈ ચીજ નથી એમ નહીં, કારણ કે દ્રવ્યમાં પર્યાય છે એ જ ભેદ છે, વસ્તુ છે દ્રવ્ય ત્રિકાળી એમાં પર્યાય વિચાર બદલે છે તે વ્યવહાર નહીંનો વિષય છે, એ ભેદ છે, ભેદ નથી એમ કહે તો પર્યાય જૂઠી થઈ જશે, અભેદમાં ભેદ દેખાતો નથી માટે વ્યવહારને જૂઠો કયો છે, પણ સર્વથા ભેદ નથી એમને સમજો કે ભેદરૂપ કઈ વસ્તુ નથી, ગુણીમાં અનંતા ગુણો છે ગુણીમાં અનંતી પર્યાય છે એ ભય વ્યવહાર છે. સમજાય છે? ગુણી ભગવાન આત્મા અભેદ દ્રષ્ટિ કરાવવા છતાં ભેદ દેખાય નહીં માટે તેને વ્યવહાર કર્યો, પણ વ્યવહાર બિલકુલ નથી એમ માને તો મિથ્યા દ્રષ્ટિથી જ છે. કારણ કે ગુણનો ભેદ છે, પર્યાય છે, ભેદ કઈ વસ્તુ નથી જો એમ માનવામાં આવે તો. જેમ વેદાંત મત વાળાઓ, વેદાંત મત છે ને, સર્વવ્યાપક એક આત્માને માને છે, એક જ આત્મા છે જગતમાં વ્યાપક. જો આ ભેદને નથી માનનારા તદ્દન પર્યાય નથી એમ માને તો વેદાંત મત વાળા જેવી દ્રષ્ટિ એની થઈ જશે, સાચી દ્રષ્ટિ નહીં રહે એની. જેમ વેદાંત મત વાળાઓ ભેદરૂપ વસ્તુ અભેદ છે એમાં ભેદરૂપને દેખી, અણિતને દેખી અવસ્તુ કે છે, પર્યાય નથી એમ કે છે. એક વ્યાપક જ આત્મા છે, આત્મા આત્માનો અનુભવ કરે એમે નહીં. કારણ કે આત્મા અને આત્મા અનુભવ કરે બે થઈ ગયા. તદ્દન જે વેદાંત છે એ તો એક જ વ્યાપકને માને છે. જો આત્મામાં પર્યાયને ભેદ ન જ માને તો વેદાંત મત વાળો જેવું થઈ જશે, અને ભેદનો આશ્રય કરતા લાભ માને તો મિથ્યા દર્શી રહેશે. છે વેદાંત મત વાળાઓ ભેદરૂપ અનિતને દેખી અવસ્તુ માયા સ્વરૂપ કહે છે. માયા છે તો માયા યા માં, માયા યા માં, એ નહીં, યા એટલે એ નહીં, માયા માયા યા માં એ નહીં એમ કે છે. ભેદ નહીં, પર્યાય નહીં. આ તો થોડામાં ઘણું સમારી દીધું છે. ટીકાકારે પણ ઘણું સમજાયું છે, ટીકાકાર નીચે છે. અનિતને દેખી અવસ્તુ પામાને સર્વવ્યાપક એક અભેદ નિત શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે. તો એ લોકો તો સર્વવ્યાપક એક અભેદ નિત્ય શુદ્ધ બ્રહ્મને વસ્તુ કહે છે. આત્મા અનુભવ કરવો એ બે પણ બી માનતા નથી. આત્મા અને આત્મા અનુભવ તો બે થઈ ગયા, અદ્વૈત થઈ ગયું. એ અદ્વૈત માને છે. જો આ અભેદના ભેદ દેખાતો નથી માટે અમે વ્યવહારને જૂઠો કહ્યો, પણ ભેદ નથી જ એમ માને તો વેદાંત મત વાળા જેવું એને થઈ જશે. સમજાય છે? ગાય અનિત દેખી વસ્તુ માને છે અને સર્વવ્યાપક એક આખા લોકમાં લોકા લોકમાં એક હવે નિત્ય શુદ્ધ બ્રહ્મ, શુદ્ધ બ્રહ્મ છે એમ માને છે. એમ નથી, શુદ્ધ બ્રહ્મ વસ્તુ પૂતે છે પણ પર્યાયમાં અશુદ્ધતા છે, પર્યાય છે, વ્યવહારનો વિષય છે એમ ન માને તો મિથ્યાદૃષ્ટિ થશે, અને પર્યાયનો આશ્રય કરી લઈને ધર્મ માનશે તો મિથ્યાદૃષ્ટિ થશે. આવો ઉદ્દેશ છે. આ અગિયારમી ગાથા એવી આકરી છે, મૂળ જૈન દર્શનનો પ્રાણ છે. કેલાસચંદજી લખ્યો ને એક પેઢી, કેલાસચંદજી પંડિત છે દિગંબર, એને કહ્યું હતું કે આ અગિયારમી ગાથા જૈન દર્શનનો પ્રાણ છે. જેમ પ્રાણ વિનાનો દેહ ન હોય એને મરી મળનું કહેવાય, એમ આ પ્રાણ છે. આ સમજાય વિનાનો બધો મરદા છે. એક વસ્તુ કે એવું ઠરે તેથી સર્વથા એકાંત શોધનેના પક્ષરૂપ, સર્વથા એકાંત ભેદને માનવાથી શુદ્ધનયનો પક્ષરૂપ મીઠા દૃષ્ટિનો પ્રસંગ આવશે. તે તો મીઠા દૃષ્ટિ થશે. હા હા હા, એક રૂપ વસ્તુ છે એમાં ગુણ અનંત છે એમ નહીં માને, ભેદ છે એમ નહીં માને, તો એકાદ મીઠા દૃષ્ટિ થશે. ભેદ ને વ્યવહાર ને જૂઠો કયો એનું કારણ કે અભેદ ને અનુભવમાં દ્રષ્ટિ કરતા ભેદ દેખાતો નથી, માટે ભેદ ને જૂઠો કયો. પણ ભેદ નથી એમ નહીં, અનંત આત્માઓ છે, અનંત પરમાણુઓ છે, ભર્યા અનંતી અનંત, એક આત્મામાં અનંત ગુણ છે, એ ભેદ છે. અનંત ગુણની એક સમયમાં અનંતી પર્યાય છે, અવસ્થા છે, એ પણ ભેદ છે. છે નથી જ એમ માને તો શુદ્ધનયનો એકાંત પક્ષરૂપ મીઠા દ્રષ્ટિનો પ્રસંગ આવશે. હા હા, સમજાય છે? કાંઈ એક બાજુ હા પાડી અને બીજી બાજુ પાછી ના પાડી, કે ભેદરૂપ છે, પર્યાય છે, અનંત ગુણ છે, પણ અભેદની દ્રષ્ટિ કરાવવા ભેદને ગૌણ કરીને જૂઠો કયો છે. ગૌણ કરીને કયો છે કે છે, હમણાં પોતે જ કેશ ટીકા. માટે અહીં એમ સમજવું કે જીનવાણી સાદવાદરૂપ છે. વિતરાગ સર્વને દેવ પરમેશ્વર ત્રિલોકનાથ, એની વાણી અનેકાંત છે. નિતને નિત સમજે, અનિતને અનિત સમજે, અનિત નથી જેમ માને નહીં. હા હા, ગાયનું મહત્વ એમાં ઇન્દ્રો દેવોએ નગરી દ્વારિકા બનાવી હતી શ્રી કૃષ્ણ માટે. સોનાના ગઢ ને રતનના કાંગરા દેવોએ બનાવી છે નગરી, એ અળગતા એ પાણી ઉલીચીને નાખવા જાય છે બે જણા ભાઈઓ બહુદેવને વેસ્ટ. પાણી ઘાસ ઘાસતીર થઈ જાય છે, હળગે છે. અને મા બાપ ને બે ને બહાર કાઢવા જાય છે રથમાં બેહાઈને. અરે હજારો રાણીઓ બોલે, રાણીઓ પુકાર કરે, અરે કૃષ્ણ અમે મરી દીધી, કોણ આવે બાપા, નાશરામ ને કોણ રાખે ત્યાં. એ બધા મા બાપ ને રથમાં બેસાડીને બે બળદની જેમ જોડીને પોતી બે જણા કાઢતા, આકાશથી અવાજ આવ્યો, છોડી દો, નહીં બચે તમારા મા બાપ, તમારા બે શિવાય દ્વારકા આખી બળી જશે. એ ભાઈ છોડી દીધું. એ મહા પુરુષો સંકિર્તિ જ્ઞાની શ્રી કૃષ્ણ બળદેવાદી એ મા બાપ બોલતા દીખ્યા. શું થાય, અનિત છે તેને નિત કોણ કરે, નાશરામનો કાળ હોય એને રાખે કોણ, દીપાયનને કારણે નગરી બળી ગઈ, સોનાના ગઢને રતનના કાંગરા રાખવું થઈ ગઈ. હા હા હા, આ શરીર પણ રાખ થવાનું છે, મહાનની રાખ થવાની રાખ છે, આ કે હાથમાં પાત્રો નથી આપતો. હા હા, એ છે અહીં એમ સમજવું કે જીનવાણી અનેકાંત છે, અપેક્ષાથી કહે છે, અભેદની દ્રષ્ટિ રાખે તો તેને સમ્યક દર્શન થાય, એ અપેક્ષાથી ભેદને નથી એમ કીધું, પણ ભેદ નથી એમ નહીં. છે જીનવાણી સાગર પ્રયોજનવશ જોવાય, પ્રયોજનને વિશે લઈને મુખ ગૌણ કરીને કહે છે. અહીં નિશ્ચય લઈને મુખ કર્યો, વ્યવહાર લઈને ગૌણ કર્યો. ગૌણ કર્યો એટલે પેટામાં રાખ્યો, અભાવ કર્યો નથી. પર્વત ઉપર ચડવું હોય
પેટાળ નીચેથી ચડે, નીચેથી એને ગૌણ કરી રાખીને હાલે તેને મૂકી રાખતા હતા. નીચેથી ચડ્યું નહોતું એમ નહીં, પણ તેને ગૌણ કરીને ઉપર ચાલ્યો જાય, એમ ચડે એમ પર્યાયને ગૌણ કરીને નીચેમાં ચાલ્યો જાય, પણ પર્યાય નથી કરે તો તળેટી નથી એમ થઈ જાય. સમજાય છે કાંઈ? પ્રયોજન ને અવશ્ય કારણે પ્રયોજન સમ્યક દર્શનનો વિષય અભેદ છે, અને અભેદને આશરે સમ્યક દર્શન થાય. આવા પ્રયોજનને વશે, આવા હેતુને કારણે નયને મુખ્ય ગૌણ કરીને કહે છે, નિશ્ચયને મુખ્ય કહ્યો અને વ્યવહારને ગૌણ કર્યો. અભાવ નહીં, પર્યાય નથી, વ્યવહાર નથી એમ નહીં, એને ગૌણ કર્યો, પેટામાં રાખ્યો, મુખ્ય કર્યો નિશ્ચય નહીં નહીં. હવે એ દ્રષ્ટિમાં સમ્યક દર્શન થાય માટે તેને વ્યવહારને ગૌણ કરીને જૂઠો કહ્યો, પણ વ્યવહારનો વિષય બિલકુલ નથી એમ માને તો મીઠા દ્રષ્ટિ થઈ જશે. પ્રયોજનને વશે નયને મુખ ગૌણ કરીને કહે છે. પ્રાણીઓને હવે શું કે છે? પ્રાણીઓને જ ભેદરૂપ વ્યવહારનો પગ તો અનાદિકાળથી છે. જીવને અનાદિકાળથી ભેદનો પગ તો છે, પર્યાયનો. રાગ કરો, પુણ્ય કરો, પુણ્ય કરતા ધર્મ સાશી, પર્યાયમાં નિર્મળતા વધારો, જ્ઞાનની એવો પક્ષ તો વ્યવહારી જીવન અનાદિનો છે કે છે. ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી જ, અનાદિકાળથી ભેદનો પક્ષ છે. જ્યારે જ્યારે એને કાને પડી જે વાત, ત્યારે ત્યારે ભેદને કાને પડી છતાં તેનું લક્ષ કર્યું નથી, એને ભેદનો પક્ષ છોડ્યો નથી. પર્યાયને પર્યાયના ભેદને જ એને માન્યો છે. ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે, એક વાત. અને એનો ઉપદેશ પણ આ બહુધા સર્પ્રાણીઓ પરસ્પર કરે છે. એવો વ્યવહારનો ઉપદેશ તો એકબીજા પરસ્પર કરે છે, આચાર પણ કરે છે. ચોથી ગાથમાં આવે છે પરસ્પર આચાર પણ, ચોથી ગાથમાં આવે છે. બોલો, વ્યવહાર હા પડે, બોલો વ્યવહાર કે જો દયા પાડવી, વ્રત કરવા, ભક્તિ કરવી, એમ બોલો કે તો બોલો કે હા, એમ પરસ્પર એકબીજા હા ના કે. વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે, પરસ્પર આચાર પણ કરે છે, વ્યવહારને મુખ્ય બતાવીને જગતને ભરમાવે છે. એ કેમ કે પોતે ભરમાયેલો છે, એનો ઉપદેશ પણ બહુ ધા સર્વથા નથી એમ નહીં. જ્ઞાની પાસે સચ વાત છે, પણ અજ્ઞાનીનો બહુ ધા સર્વપ્રાણીઓ પરસ્પર માવામાં હે ઠીક લાગે એવી વાત કર્યા કરે વ્યવહારની. આમ કરો આપણે લાખોના દાન આપો તો ધન થઈ જશે, જન્મરણ મટી જશે. તો ઉના કે હા, સાચી વાત છે. શાસ્ત્રમાં અધિકાર આવે ત્યારે દાનનો અધિકાર આવે, રાગ મંદ કરવા, રાગ ઘટાડવા આવે, પણ એ આવે એ અધિકાર ધર્મ છે.
દાન
કા અધિકાર ક્યુ નહીં ચલાતે હો? આ દાન હાલે છે ના, આત્મદાન તો દૂર નું દાન એ છતાં આવશે. એનો વિષય વખત થવા એનો વિષય છે. અહીં જીનવાણીમાં તો વ્યવહારનો ઉપદેશ બહુધા પ્રાણીઓ પર કરે છે, વળી જીનવાણીમાં પણ વિશે સમજ